તારીખ 30/3/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 454 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 640.
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ શ્રી તીર્થંકર કહે છે. શું કહે છે? પ્રીતિ એટલે રુચિ. જેને સંસારની રુચિ છે, સ્પષ્ટ રુચિ છે, ચોખ્ખે ચોખ્ખી, એ જીવની યોગ્યતા એવી છે કે એને જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા જ નથી. એટલે કે જ્ઞાની પુરુષના વચનની એના આત્મા ઉપર કોઈ અસર નથી થઈ, જરાય અસર નથી થઈ. જે જીવને સંસાર રૂચતો હોય, સ્પષ્ટપણે રૂચતો હોય, એ સંસાર વિરુદ્ધ એવા જે જ્ઞાનીના વચનો છે બે માર્ગ છે આ જગતમાં, એક સંસાર માર્ગ અને એક મોક્ષ માર્ગ, બે જ માર્ગ છે, ત્રીજો કોઈ માર્ગ નથી. એટલે જે જે સંસાર માર્ગે ચાલવા માગે છે એ મોક્ષ માર્ગે ચાલવા માંગતો નથી, ઈચ્છતો નથી. સંસારમાં જવા ઈચ્છે છે, એ મોક્ષમાં જવા ઈચ્છતો નથી. બીજું કે અહીંયા પ્રીતિ નામ રુચિ વાત લીધી, રુચિની વાત લીધી છે. રુચિમાં પર્સેન્ટેજ નથી થતા, કે થોડીક રુચિ સંસારની હોય ને થોડીક રુચિ મોક્ષની હોય, એવું નથી બનતું. રુચિ છે એ એક બાજુ જ હંમેશા હોય છે, કાં સંસારને અને કાં મોક્ષને. એટલે આ વિષય ઉપર વિચાર કરનારે એમ વિચારવું ઘટે, અથવા એમ પોતાના આત્મામાં તપાસવું ઘટે કે કઈ બાજુની રુચિ છે, બે માંથી એક છે હોય તો તપાસી જુઓ તને કઈ બાજુની રુચિ છે. જો સ્પષ્ટપણે એમ લાગે કે હજી આ જીવને સંસારની રુચિ છે તો એને જ્ઞાનીના વચન બિલકુલ અસર કર્યા નથી, જ્ઞાનીના વચનને અસર થઈ જ નથી, સાંભળ્યા નથી, એનો અર્થ એ છે કે સાંભળવા મળ્યા નથી એમને. પણ સાંભળીને જે કાંઈ અસર આવવી જોઈએ, કાંઈ અસર નથી આવી. એ સ્પષ્ટ વાત છે. જેને એ અસર ન આવી હોય એ જીવનું કોઈ ઠેકાણું નથી, એ જીવના પરિણામનું પણ કોઈ ઠેકાણું નહીં રહે. પરિણામ તો કોના પાછા વળે છે? આમ તો મુમુક્ષુ છે કે બે બાજુના પરિણામ ચાલે, આત્માને હિત કરવાના પણ પરિણામ ચાલે અને આત્માને અહિત થાય એવા પણ પરિણામ ચાલે છે, બે બાજુના પરિણામ ચાલે. મોક્ષ હોય એટલે એક જ બાજુના ન ચાલે, એને એમ પણ થાય કે મારું આત્મકલ્યાણ મારે કરવું જોઈએ, અને આત્મકલ્યાણ ન થાય અને સંસારના પરિણામ પણ એને થયા કરે થઈ જાય. હવે વાત એટલી છે કે જ્યારે બે પ્રકાર ઊભા થાય છે ત્યારે આ મુદ્દા ઉપર રુચિને તપાસવી જોઈએ. રુચિબેનથી હોતી કોઈને પણ, જો સંસારની રુચિ છે એમ અંદરથી આવે તપાસતા તો પરિણામનો કોઈ ઠેકાણો નહીં રહે. ભલે આજે સ્વાધ્યાય કરતો હોય, સત્સંગ કરતો હોય, અને મુમુક્ષુને યોગ્ય બીજા પણ સાધનો કરતો હોય, પણ પરિણામનો ઠેકાણો નહીં રહે. જો મોક્ષની રુચિ હશે તો પાછો વળી શકશે, કેમ કે એના આત્મા ઉપર કંઈક અસર થઈ છે. નાની પુરુષના વચન, નાનીના વચનની કંઈક અસર એના આત્માએ ઝીલી છે, વચનને કોઈ અંશે ઝીલ્યા છે અને રુચિ એને બદલી છે. એ જીવને પરિણામ વિરુદ્ધ જાતિના પરિણામ થશે તો પણ એ પાછો વળશે, એવી એક રુચિને કારણે યોગ્યતામાં ફરક પડે છે એનો અહીંયા સંકેત કર્યો છે. કે જો સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષ એટલે તે જીવે, તે પુરુષ નામ તે જીવે, નાનીના વચન સાંભળ્યા જ નથી. એટલે નાનીના વચનની કોઈ એના આત્મા ઉપર અસર છે જ નહીં, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેને કર્યા નથી, દર્શન કર્યા હોય તો પણ. એટલે જ્ઞાનીને જ્ઞાની છે એ નજરે એને જોયા નથી કે સ્વીકાર્યા નથી, એમ વાત છે. જ્ઞાનીના દર્શન કરનારના પરિણામ તો બહુ ફરી જાય છે, એ તો મોટી વાત છે. પણ એ તો ઓળખાણ હોય તો દર્શન કર્યા ગણાય, બાકી તો કઈ દર્શન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ તીર્થંકર દેવ કહે છે, કેમ કે એ તો કેવળ જ્ઞાનમાં આ વાત એમણે સ્પષ્ટપણે જાણીને કહી છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. શું કહે છે? આખા શરીરમાં શક્તિ છે એ કમરમાં છે, અને કેળ જેની ભાંગી ગઈ હોય એને જરાય શક્તિ ન હોય. ભલે ગમે એવું શરીર હૃષ્ટપુષ્ટ દેખાતું હોય પણ કોઈ કમર ઉપર ફટકો માર્યો હોય, અથવા બનાવે કમરનું દર્દ થાય છે, કમરના મણકાનું દર્દ થાય છે, એને એકદમ અશક્તિ આવી જાય છે. કોઈ શારીરિક શક્તિનું કાર્ય કાંઈ ન કરી શકે એવી પરિસ્થિતિમાં એ મુકાઈ જાય છે. બીજા બધા અંગો સાજા હોય, કમર ભાંગી એટલે ખલાસ. એક કિલો વજન ન ઉચકીએ કે હાથે થયા, નહીતર એ કઈ કમરથી નથી ઉચકાવાનું, તો હાથને ઉચકવાનું. પણ એવી જ એક શરીર રચનાને કારણે એ પરિસ્થિતિ છે કે જેની કેળ ભાંગી હોય તેનું બધું બળ ક્ષીણ થઈ જાય છે, આખા શરીરના બધા અંગોનું બળ ક્ષીણ થઈ જાય છે. એમ એ દ્રષ્ટાંતે જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે, એ જ્ઞાની પુરુષના વચન છે એ લાકડી જેવા છે. લાકડી વાગે એવી રીતે એ વચનો પણ ઉલટી રૂચિમાં વાગે છે, ઉલટી રૂચિવાળાને વાગે છે, એનો પ્રહાર થાય થાય છે. શું કેમ કે સંસારની જે રૂચિ છે એમાં ગમવાપણું છે, એની પ્રીતિ છે, ત્યાં ફટકો મારે છે જ્ઞાનીના વચનો. જેમ કે બહુ ભાગ આપણે લોકો કુટુંબ વચ્ચે રહીએ છીએ અને કુટુંબ પ્રત્યે સ્નેહ પ્રેમ લાગણી સ્વાભાવિક છે, બહુ સ્વાભાવિક છે બધાને. જ્ઞાની ત્યાં પ્રહાર કરે છે કે આ કોઈને વિશે પિતાપણું પુત્રપણું આદિ કોઈ પણ સંબંધ માનીને તે તારું માથું કરવામાં મણા રાખી નથી, બહુ મોટું નુકસાન કરતો આવ્યો છું, હજી કરે છું, હવે એ મીઠાશ તોડાવે છે. દ્વેષ કરાવવાની વાત નથી, ઉદાસીન થવાની વાત તો જરૂર છે, મીઠાશની વિરુદ્ધ જે છે એ ઉદાસીનતા છે. અપેક્ષાવૃત્તિ છોડાવે છે, આધાર બુદ્ધિ છોડાવે છે, એ બધા પ્રકાર છોડાવે છે. અને એ છોડતા જીવને આકરું લાગે એવું બને છે, જેમ લાકડી વાગે ત્યારે આકરું લાગે એમ એ છોડવામાં આકરું લાગે છે. કેમ કે મીઠાશ ઘણી લીધી છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એટલે એના સંસારના પરિણામ થાય છે પણ એની કેડ ભાંગી ગઈ હોય છે. શું કહેવું છે, જ્ઞાની પુરુષના વચનની અસર જીવ ઉપર થઈ હોય તો એને સંસાર તરફના પરિણામ થાય પણ બળવાન પણ એ ન થાય, કેમ કે કેડ ભાંગી છે એને, એ વચનોએ શું કર્યું છે, કેડ ભાંગી છે, જોરથી બળવાન પણ ન આવે, અંદરથી બળ તૂટી જાય છે. એમ કેવું છે, બળ એટલે શક્તિ, બળ એટલે શું, શક્તિ. જીવના સંસારના પરિણામો કે મોક્ષ બાજુના પરિણામો, સંસાર બાજુના પરિણામો કે મોક્ષ બાજુના પરિણામો, કોઈ પણ પરિણામોમાં જે બળ છે શક્તિ છે એ રસમાં રહેલી છે. ક્યાં રહેલી છે, તે પ્રકારના રસમાં રહેલી છે. એ રસભંગ થઈ ગયો છે, બળ તૂટી ગયું છે, પરીક્ષણ થયું છે, એટલે રસ અંદરથી ક્ષીણ થઈ ગયો છે. એમ તીર્થંકર કહે છે સંસાર સંબંધી એવું બળ હોય છે, કેવું, કેડ ભાંગી ગઈ હોય એવું બળ હોય છે, એટલે એનો રસ ઉડી ગયો છે. જે પ્રસંગોમાં સંસારીઓને રસ આવે એ પ્રસંગોમાં જેને જ્ઞાની પુરુષના વચનો અસર કરી ગયા છે એને રસ નથી આવતો. આમ જુઓ તો એક ન્યાય પાછો ફરી ગયો છે સંસારથી, એ મુમુક્ષુ સંસારથી પાછો ફરી ગયો છે, એટલે સંસાર બાજુ આગળ વધતો નથી, વધી શકતો નથી, એવી પરિસ્થિતિ, એવી યોગ્યતા ફરી જાય છે. આ બધું બહુ ઝીણું કાંઈકું છે, મોક્ષની ભૂમિકાની યોગ્યતા યોગ્યતાનો વિષય બહુ સૂક્ષ્મ લીધો છે. સ્ટેજ હજી એક નથી લીધા, અહીંયા તો સીધો જનરલ પૂછે, જનરલ વાત એ લીધી છે કે જીવને જ્ઞાની પુરુષના વચન એના આત્મા ઉપર જીવ ઉપર કાંઈ અસર થઈ શકે કે, અને રૂચિ ફરી શકે કે. અનાદિની જે સંસાર રૂચિ છે એ સંસાર રૂચિ પલટો મારી જાય છે. એમ કે જ્ઞાને પુરુષના વચનો મોક્ષ બાજુ લઈ જનારા છે, મોક્ષની રૂચિ કરાવનારા છે, અથવા જીવને આત્મ સ્વરૂપની અને આત્મભાવની રૂચિ કરાવનારા છે. મોક્ષ કહો તો મોક્ષ કહો કે આત્મ કલ્યાણ કહો, એ વચનોમાં એ પ્રકાર છે. આ અસર થઈ છે એનો અર્થ જ એ છે કે એને એ વચનો ને એ ભાવો રૂચ્યા છે, એનું નામ અસર થઈ છે. એમને એ વચનો, એ જીવને એ વચનો અને એ ભાવો રૂચ્યા છે, એટલે વિરુદ્ધ રૂચિ છૂટી. અને યોગ્યતામાં ફેર પડી જાય છે, એનું સંસાર બળ તૂટી જાય છે. નાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. આ પણ એક પ્રકાર છે, આપસમાં લેવાનો છે, સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો, બંને પ્રકાર સામે સામે લઈ લેવા. અહીંયા તો ભાઈઓને લખે છે એટલે વાત લીધી છે. જો રાગ ઉત્પન્ન થતો એટલે સારા પણ લાગતું હોય તો એને જ્ઞાની પુરુષને જોયા જ નથી એમ કહું. આ માપ થર્મોમીટર આપ્યા છે બધા, જો તારા પરિણામને માપતો જાય કેમ લાગે છે તને, અને કયો ભાવ આવે છે, કેવો ભાવ આવે છે. ગુરુદેવની ભાષામાં તો એવું છે, મળદું તને દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? મળદું,
ફૂલેલું
મળદું. મૃતક કલેવર હોય એટલે લોહીનું પાણી થઈ જાય, ફૂલી જાય. એ જીવતું શરીર તને મળદું દેખાવું જોઈએ. એ મળદું જોવું ગમે નહીં એમ, એમ તું જો તો તે જ્ઞાની પુરુષના દર્શન કર્યા છે. નાની પુરુષને જોયા નથી એટલે દર્શન કર્યા નથી. એટલે નાની પુરુષના દર્શન એ બહુ મોટી વાત છે, સાધારણ વાત નથી. જેમ કે ગુરુદેવ છે એ પ્રસિદ્ધ જ્ઞાની પુરુષ હતા, બધા જ્ઞાની પુરુષો એટલા પ્રસિદ્ધ નથી હોતા. તો અનેક માણસો, હજારો માણસો જ્ઞાને તરીકે માનીને એમનો ઉપદેશ સાંભળવા બેસતા, એટલે એમણે જ્ઞાની પુરુષના દર્શન કરી લીધા છે એમ કાંઈ નથી. એને મીટર મૂકેલું છે, જ્ઞાનીની પરિણતિ આખી જુદી છે. એમને જે નિર્વિકાર પરિણતિના જે દર્શન કર્યા હોય
તો તને
એ નિર્વિકારતા ઘણી રૂચિ હોય, એ નિર્વિકારતા પ્રત્યે તને આકર્ષણ થયું હોય, તને એવું રૂચે, એવું રૂચે કે એથી વિરુદ્ધ રૂચિ તને થાય. એવી રીતે માપ લીધું છે. એ જ લીધું છે નીચે,
જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી
સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાષા વિના
અજીવન રીતે મળદું,
અને છે મળદું, પાછું એ પાછું મળદું જ છે. એ તો જીવ
કલ્પના કરે છે,
સજીવન અને જીવતાની અને મળદાની કલ્પના કરે છે, બાકી શરીર તો મળદું છે, એ મળદું જ છે બધા વખતે. કારણ શું છે કે એને વસ્તુની દ્રષ્ટિ થાય છે. શું થાય છે?
વસ્તુની દ્રષ્ટિ થાય છે, પુદ્ગલને પુદ્ગલ સ્વરૂપે જોવે છે. પુદ્ગલમાં અચેતનપણું છે, સજીવનપણું ક્યાં છે? જળને જળપણે જોવે છે, જળને ચેતનપણે જોઈ શકતો કેમ કે છે નહીં ત્યાં ચેતનપણું. એવી સ્વચ્છ દ્રષ્ટિ થઈ ગઈ છે, ચોખ્ખી દ્રષ્ટિ થઈ ગઈ છે એમ કે છે. ત્યારે એક નાની પુરુષના વચનો સાંભળ્યા પછી અનંતકાળમાં નાની પુરુષ મળ્યા પછી આવા મોટા ફેરફારો થાય છે, આવા મોટા ફેરફારો પરિણામની અંદર થઈ જાય છે. ત્યારે આખી લાઈન ફરી જાય છે, સંસાર તરફની જે પરિણામની લાઈન છે એમાં ઓટ આવે છે, એ જે ભરતી આવતી હતી એમાં ઓટ આવી જાય છે. આમ તો ઓટ સમજે એને જ ખબર પડે, નહીં તો મોજા જ દેખાતા હોય, પણ ઓટ શરૂ થાય એટલે સમજદાર સમજી જાય કે હવે આ પાણી પાછા પડે છે, ઓસરતું જાય એમ, પરિણામ ઓસરતા જાય, પરિણામનો રસ ઓસરતો જાય. અને મોક્ષ બાજુના મુક્ત થવાના ભાવો, મુક્ત થવાના વચનો, મુક્ત થનારા પુરુષો આત્માઓ, એ બધા પ્રત્યે ઉલ્લાસ, રુચિ, પ્રીતિ, એ બધા પ્રકારો શરૂ થઈ જાય. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષા વિના રહીએ નહીં, બીજી વાત પૈસા નહીં આવી, ધન એટલે આ એક જગતને પરિભ્રમણ, જગતના જીવોમાં પરિભ્રમણ થવાના આધારભૂત પદાર્થો બે છે, એક પૈસો અને એક સ્ત્રી. એ સંસાર ચક્રની ધરી છે, એના ઉપર આખું ચક્કર ફરે છે સંસારનું. તો બીજો ફેરાય આપણે પૈસાની કિંમત ચાલી જાય, આખા જગતને પૈસાની કિંમત છે, એક મોક્ષાર્થીને નથી. કોને? જગતમાં જે માર્ગ બે છે એમ પ્રયોજન પણ બે છે, અર્થ નામ પ્રયોજન. એક મોક્ષનું પ્રયોજન તેને મોક્ષાર્થી કહો, અને મોક્ષાર્થી નથી તે ધનાર્થી છે. ધનાર્થી છે એ મોક્ષાર્થી નથી, અને મોક્ષાર્થી છે તે ધનાર્થી નથી. જળ જમીન ને દોરું ત્રણે કજિયા ના છોરો, કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. સત્પુરુષને ઓળખાણ પડે ત્યારે એના પ્રત્યે પરમ પ્રેમ આવે છે, પણ જેને આ બે જગ્યાએ આકર્ષણ છે, કંચન એટલે સોનું કયો, પૈસા કયો, બે એક જ વાત છે, અને સ્ત્રી, એ બેનો જે આકર્ષણ છે ત્યાં એને સત્પુરુષ પ્રત્યે આકર્ષણ નથી થતું. અને આ સત્પુરુષ પ્રત્યે આકર્ષણ થાય છે ત્યારે ઓલી બે જગ્યાએથી ખસી જાય છે, કેમ કે બે વિરુદ્ધ ઝુકાવ છે. આમાં કેવું છે? શું બે વિરુદ્ધ ઝુકાવ છે? અને રુચિનો ઝુકાવ એક જ બાજુ રહે છે, બે બાજુ થઈ શકતો નથી. અનાદિનો જે ઝુકાવ છે એ પલટો મારે છે જ્યારે સત્પુરુષ મળે છે ત્યારે ઓળખાણ પડે છે. ત્યારે ઓળખાણ પડે પણ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે.
ઓળખાણ પડે પણ એટલે વિશ્વાસ આવ્યો હોય. આમ ખરેખર અંતર પરિણતિથી ઓળખાણ થઈ હોય તો આખી યોગ્યતા બદલાઈ જાય છે, પણ કોઈ વાર વિશ્વાસ આવ્યો હોય છે કેટલાક કારણોથી, ત્યારે પણ એ વિશ્વાસમાં ટકી ન શકે એવી જીવની વૃત્તિ છે. એટલે ક્યારેક વૃત્તિ પણ ગુનાટ ખાય છે, અને એમાં વળી આ કળિયુગ છે. કળિયુગ છે એટલે શું કે અસત્સંગ અને કુસંગના પ્રકારો ભરી જાય છે. તેમાં જે મૂંઝાતા નથી તો મૂંઝાઈને આખો રસ્તો બદલી નાખે છે જીવ, પણ એમાં મૂંઝાતા નથી. એમાંથી જે નીકળી ગયા આર પાર થઈને નાની કે છે ગમે એને નમસ્કાર કરીએ છીએ, તેમાં જે મૂંઝા નથી મૂંઝાતા તેને નમસ્કાર કે શાબાશ આ નીકળી જશે, હવે આ જીવ નીકળી જશે સંસારમાંથી. સંસારમાંથી નીકળી જવાના છે તો એડવાન્સમાં નમસ્કાર કરે છે, નીકળે ત્યારે તો નમસ્કાર યોગ્ય છે જ, અહીં તો એનું ભાવિ જોઈને વર્તમાનમાં ભાવિ નહીં ગમે એને નમસ્કાર કરે છે. ટોકામાં એવું લખી નાખે છે પોતે, ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષા વિના રહે નહીં. કેમ કે સોનું ખાણમાંથી નીકળે છે અને રત્નો પણ ખાણમાંથી નીકળે છે, તો જે પૃથ્વી છે એ તો પૃથ્વી છે, એ તો ચોખ્ખી ધૂળ છે, પણ એમાં વિકૃત અવસ્થા થઈ ત્યારે સોનું ને રતન ને એ બધું થવા માંડ્યું એમ કે છે. એ તો પૃથ્વીનો વિકાર છે, પૃથ્વી ક્યાં છે એ ચોખ્ખી એવું ભાષા વિના એટલે એની કિંમત ચાલી જાય છે જ્ઞાનીને. આ જ્ઞાનીની નજર છે. જે જે વસ્તુ જે જે પ્રસંગ સંસારમાં જેનું મહત્વ છે, સંસારી જીવોને એટલે જગતને જેનું મહત્વ છે, મહત્વ જ્ઞાનીને અથવા સ્વરૂપ જેને લક્ષ્યમાં આવ્યું છે ભાવ ભાષણ થયું છે એને એનું મહત્વ નથી રહેતું. એને એક જ પદાર્થનું મહત્વ રહે છે અને તે પોતાનો આત્મા. અનંત ગુણ નિધાન, પોતાનો આત્મા એટલે અનંત ગુણનું નિધાન છે, એની મહત્તા આગળ બધી મહત્તા ચાલી જાય છે, દ્રષ્ટિ જ આખી પલટાઈ જાય છે. કોઈ પૂર્વ પુણ્યના યોગે સંપત્તિ હોય તો એને એમ લાગે કે એમાં શું થઈ ગયું, પણ હવે આવું તો અનંતવાર આવ્યું, આથી અનંત ગુણ અનંતવાર આવ્યું, હવે એમાં છે શું. અને ન હોય તો કહેવાય એમાં પણ છે, અને ન હોય તો એમાં શું થઈ ગયું, હવે આપણને બીજું શું આત્મામાં શું ફેર પડી જાય છે એમાંથી, મારે મને શું એથી ઓછું પડે છે. મારી ગુણ સંપત્તિનો મારો વૈભવ એ દિવ્ય વૈભવ છે, પોતાની માનતા પાસે એ કાંઈ દેખાતું જ નથી. આ તુચ્છ ભાષે છે, કેવું તુચ્છ ભાષે છે. એટલે એમ કહ્યું કે ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષા વિના રહે નહીં. નાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને ઈચ્છ વિશે ઈચ્છે. આ જ્ઞાની પુરુષ મળ્યા પછી ઓળખ્યા પછી પરિણતિ થઈ જાય છે, જીવની એક પરિણતિ થઈ કે એનો આત્મા એક જ જગ્યાએ રહે છે, એનો આત્મા શરીરમાં રહેતો નથી, આત્મા નથી, કુટુંબીઓની વચ્ચે રહેતો નથી,